એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આજના આ વિચાર વિમર્શમાં. આજે આપણે એક એવા પુસ્તક પર વાત કરવાના છીએ જે જેન્ડર વિશેની આપણી જે સમજ છે ને એને ખરેખર પડકારે છે અને વિસ્તારે પણ છે.
હા, બરાબર. પુસ્તક છે કેથરિન બોન્ડ સ્ટોકટનનું, જેન્ડર્સ.
બરાબર, જેન્ડર્સ. અને આ પુસ્તક મને લાગે છે કે અત્યારના સમય માટે બહુ જ મહત્વનું છે.
ચોક્કસ. આપણે સામાન્ય રીતે જેન્ડરને કેવી રીતે જોઈએ? બસ સ્ત્રી અને પુરુષ બે જ ખાનામાં. પણ આ પુસ્તક બતાવે છે કે આ સમજ કેટલી અધૂરી છે. ક્યારેક તો આમ ભ્રામક પણ લાગે.
સાચી વાત. અને એ ખાલી જેન્ડર એટલે શું એટલી જ વાત નથી કરતું. એ તો પૈસા, જાતિ એટલે કે રેસ અને મૂડીવાદ, આ બધા સાથે જેન્ડરનો સંબંધ કેવો ગૂંચવાયેલો છે એની ઊંડી વાત કરે છે.
હા, એટલે એ આપણને એક નવી રીતે વિચારવા પ્રેરે છે, જેન્ડરને વધુ વાસ્તવિક રીતે, કદાચ વધુ ઊંડાણથી સમજવા માટે.
તો આટલું રસપ્રદ પુસ્તક છે તો એના લેખક વિશે પણ થોડું જાણીએ. કેથરિન બોન્ડ સ્ટોકટન કોણ છે અને એમનો જે દૃષ્ટિકોણ છે એ શા માટે આટલો અલગ, આટલો વિશિષ્ટ ગણાય છે?
તો કેથરિન બોન્ડ સ્ટોકટન યુનિવર્સિટી ઓફ ઉટાહામાં પ્રોફેસર છે. અંગ્રેજી અને જેન્ડર સ્ટડીઝ ભણાવે છે અને એમને ક્વિયર થિયરી, જેન્ડર અને સેક્સ્યુઆલિટી સ્ટડીઝ અને પેલી ક્રિટિકલ રેસ થિયરી છે ને, એ ક્ષેત્રોમાં એમનું નામ ઘણું મોટું ગણાય છે. એક અગ્રણી અવાજ છે.
અને એમના વિચારોમાં એવી કઈ ખાસ વાત છે જે એમને બીજાઓથી અલગ પાડે?
મુખ્યત્વે હું કહીશ બે ત્રણ બાબતો છે. એક તો એમનો પેલો આળ વિકાસનો ખ્યાલ, ગ્રોઈંગ સાઇડવેઝ.
હા, એમના પહેલાના પુસ્તક ધ ક્વિયર ચાઇલ્ડમાં હતો ને?
બરાબર. એ જ આ ખ્યાલ શું કહે છે કે ઓળખનો વિકાસ કંઈ હંમેશા સિદ્ધિલીટીમાં જ નથી થતો, એક પછી એક પગથિયા ચડીને. ના, એ આડો અવડો પણ થઈ શકે,
અણધાર્યા રસ્તે જઈ શકે.
એટલે સમાજે જે રસ્તો ચીંધ્યો હોય એના બદલે આજુબાજુની કેડીઓ પકડવા જેવું, એમ. હા, કંઈક એવું જ. બીજું, એમનો જે આંતરછેદનીય અભિગમ છે, ઇન્ટરસેક્શનાલિટી જાકે બોલે, એ બહુ જ મજબૂત છે. એ ક્યારે જેન્ડરને જાતિ, રેસ, વર્ગ કે મૂડીવાદથી છૂટું પાડીને જોતા જ નથી. એ ભાર મૂકીને કહે છે કે આ બધું એકબીજામાં ભળેલું છે, એકબીજાને ઘડે છે.
અને ત્રીજી વાત, એમની લખવાની શૈલી વિશે કહેવાય છે ને, કારણ કે આ વિષયો તો સામાન્ય રીતે બહુ અઘરા, બહુ એકેડેમિક ગણાય.
સાચી વાત. અને ત્યાં સ્ટોકટનની ખાસિયત છે, એ આવા જટિલ સિદ્ધાંતોને એટલી સરળ રીતે સમજાવે છે, એમની ભાષામાં કવિતા જેવું લાગે અને ઘણીવાર પોતાના અંગત અનુભવો પણ વણી લે.
એટલે વાત સીધી દિલ સુધી પહોંચે.
બરાબર. એમાં ઊંડાણ પણ છે અને રમત્યાળતા પણ. સૂક્ષ્મતા જરાય ઓછી નથી થતી. એટલે જ પેલી MIT પ્રેસની એસેન્શિયલ નોલેજ શ્રેણી માટે એમને પસંદ કરાયા હતા. એમના માટે એકદમ યોગ્ય હતા.
સરસ. તો ચાલો હવે સીધા પુસ્તકના હાર્દ પર આવીએ. જેન્ડર્સ, મેં કહ્યું એમ આ શીર્ષક જ ધ્યાન ખેંચે છે, ખાસ કરીને કૌંસમાં જે એસ છે એ. શું મતલબ છે આનો?
બિલકુલ, આ એસ જ આખા પુસ્તકનો પાયો છે એમ કહી શકાય. સ્ટોકટન કહે છે કે જેન્ડર કોઈ એક વચની આમ સ્થિર વસ્તુ નથી, ઓળખ નથી. એ હંમેશા બહુવિધ હોય છે, પ્લુરલ, ગતિશીલ હોય છે અને ઘણીવાર તો વિરોધાભાસી પણ.
એટલે એએસ ખાલી જુદા જુદા જેન્ડર માટે નથી, જેમ કે પુરુષ, સ્ત્રી, નોન બાઇનરી.
ના, એટલું જ નહીં, એ એનાથી પણ આગળ જાય છે. એ કહે છે કે કોઈ પણ એક વ્યક્તિનો જે જેન્ડર અનુભવ છે ને, એની અંદર પણ બહુ વિવિધતા રહેલી છે, એના તરફ ઇશારો કરે છે આ એસ.
ઓહ, એટલે કે કોઈ પણ વ્યક્તિ આમ 100% ફક્ત પુરુષ કે ફક્ત સ્ત્રી નથી હોતો, એવું કહેવા માંગે છે.
હા, એવું સમજી શકાય. અને આ બહુવિધતા સાથે જ જોડાયેલો બીજો એક મહત્વનો શબ્દ છે જે લેખકે વાપર્યો છે, કન્ફ્યુઝન.
કન્ફ્યુઝન? કન્ફ્યુઝન નહીં.
ના, કન્ફ્યુઝન એ એમણે જાતે બનાવેલો શબ્દ છે, અંગ્રેજીના બે શબ્દો ભેગા કરીને. એક તો કન્ફ્યુઝન એટલે કે ગૂંચવણ,
હા,
અને બીજો ફ્યુઝન એટલે જોડાણ, મિશ્રણ. પેલો લેટાઇન શબ્દ કોન છે ને, એનો અર્થ થાય સાથે, વિથ.
વાહ, બહુ રસપ્રદ. તો આ કન્ફ્યુઝનનો અર્થ શું થયો જેન્ડરના સંદર્ભમાં?
સ્ટોટન કહે છે કે જેન્ડર એ આ કન્ફ્યુઝનની જગ્યા છે, એક એવું સ્થળ જ્યાં જુદા જુદા તત્વો, વિચારો, શરીરના અંગો, કપડાં, સમાજ શું અપેક્ષા રાખે છે, ઇતિહાસ, આ બધું ભેગું થાય છે, ભળે છે, ગૂંચવાય છે અને એમાંથી કંઈક નવું, કંઈક ઉત્પાદક બને છે. એટલે આ ગૂંચવણ ખરાબ નથી, એ જેન્ડરનો સ્વભાવ છે.
આ તો પેલી એકદમ પ્રચલિત સમજ છે ને કે સેક્સ જૈવિક છે, જેન્ડર સામાજિક છે, એનાથી તો ઘણું જ આગળ નીકળી જાય છે.
ચોક્કસપણે પુસ્તક એ સરળ ફોર્મ્યુલાને પડકારે છે. એ કહે છે કે જેન્ડરને સંજ્ઞા નાઉન તરીકે ન જુઓ, જાણે કોઈ સ્થિર વસ્તુ હોય. એને ક્રિયાપદ વર્બ તરીકે જુઓ, એક સતત ચાલતી પ્રક્રિયા. તો જુઓ, અહીં પહેલો મુખ્ય વિચાર આપણને મળે છે. એમ કહી શકાય કે જેન્ડરને જેન્ડર તરીકે નહીં પણ જેન્ડર્સ તરીકે વિચારવું જોઈએ. પેલો કૌંસમાંનો એસ એની હંમેશા હાજર બહુવિધતા અને કન્ફ્યુઝન બતાવે છે, સમાજમાં પણ અને દરેક વ્યક્તિની અંદર પણ. આ સ્વીકારીએ તો જ આગળની વાત સમજાય.
બરાબર, આ પાયો મજબૂત થયો. હવે આના પર ઊભા રહીને પુસ્તક જેન્ડરના બીજા કયા પાસાઓને જુએ છે? શરૂઆત કરીએ પૈસાને વર્ગથી. પુસ્તક કહે છે કે જેન્ડર સમજવું હોય તો પૈસાને સમજવા પડે. આ કેવી રીતે?
હા, આ મુદ્દો ખરેખર બહુ જ મહત્વનો છે. સ્ટોકટન ભારપૂર્વક કહે છે કે તમે જેન્ડરને પૈસા અને સામાજિક વર્ગથી અલગ પાડીને સમજી જ ન શકો, અશક્ય છે.
કેમ?
કારણ કે વિચારો, કોઈ વ્યક્તિ પોતાના જેન્ડરને કેવી રીતે વ્યક્ત કરે છે, સમાજ એને કેવી રીતે સ્વીકારે છે, અથવા જો કોઈને જેન્ડર સંક્રમણ એટલે કે ટ્રાન્ઝિશન કરવું હોય તો એના માટે જે તબીબી સારવાર જોઈએ કે બીજા સાધનો જોઈએ, એ બધું એ મેળવી શકશે કે કેમ? આ બધું મોટા ભાગે શેના પર આધાર રાખે છે?
પૈસા પર, આર્થિક સ્થિતિ પર.
બરાબર, આર્થિક સંસાધનો પર. એટલે પુસ્તક જેને જેન્ડરનું નાણાકીકરણ કહે છે, ફાઇનાન્શિયલાઇઝેશન ઓફ જેન્ડર, એની વાત કરે છે. વિચારો ને, મોંઘી સર્જરીઓ, હોર્મોન થેરાપી, પછી ફેશન, સૌંદર્ય ઉદ્યોગ, આ બધું જ તો બજાર અને પૈસા સાથે જોડાયેલું છે.
હા, એ તો છે.
પુસ્તકમાં સેલિબ્રિટીઓના ઉદાહરણ છે, જેમની પાસે પૈસા છે, સાધનો છે, તો એ લોકો એક ચોક્કસ પ્રકારનું જેન્ડર સંક્રમણ કરી શકે છે જે સમાજમાં કદાચ વધુ સ્વીકાર્ય ગણાય. પણ બીજી બાજુ જુઓ, જે ગરીબ છે, મજૂર વર્ગના ટ્રાન્સજેન્ડર લોકો છે, એમના માટે આ સંઘર્ષ કેટલો મોટો હોય છે.
એટલે અહીં બીજો મુખ્ય વિચાર એકદમ સ્પષ્ટ થાય છે. તમારા જેન્ડરને સમજવા માટે તમારા બેંક ખાતાને સમજવું જરૂરી છે. પેલી તોતાની જાત બનવાની સ્વતંત્રતા પણ જાણે એક લક્ઝરી જેવી છે, અને જેન્ડરની જે મર્યાદાઓ છે એનો કઠોર અનુભવ કોને થાય? જેની પાસે પૈસા નથી, જે સમાજની અપેક્ષા મુજબ જીવી નથી શકતા અને એની સજાથી બચી નથી શકતા.
બરાબર, આર્થિક અસમાનતા જેન્ડરના અનુભવને સીધી રીતે ઘણે છે, અને આ આર્થિક પાસા સાથે જ એટલું જ ગાઢ રીતે જોડાયેલું છે જાતિ, રેસનું પાસું.
હા, પુસ્તક કહે છે કે જેન્ડરની જે આધુનિક પશ્ચિમી વિભાવનાઓ છે એ જાતિના ઇતિહાસથી અલગ નથી. આ થોડું વધારે સમજાવશો, કેવી રીતે જોડાયેલા છે જેન્ડર અને જાતિ?
પુસ્તક સમજાવે છે કે ઐતિહાસિક રીતે, ખાસ કરીને પેલો વસાહતવાદ અને ગુલામીનો સમય હતો ને,
હા,
ત્યારે પુરુષ અને સ્ત્રીની વ્યાખ્યા કોના આધારે બની? શ્વેત લોકોના આધારે. વ્હાઇટનેસ, શ્વેત હોવું એ જાણે નોર્મલ હતું, ડિફોલ્ટ જેન્ડર હતું. જ્યારે જે ગુલામ બનાવાયેલા આફ્રિકન લોકો હતા કે સ્વદેશી સમુદાયો હતા, બીજા જે બિનશ્વેત લોકો હતા, એમને ઘણીવાર આ પુરુષ કે સ્ત્રીના સામાજિક દરજ્જામાંથી જ બાકાત રખાયા.
અનિશ પુસ્તક અનજેન્ડરિંગ કહે છે, ખરું ને? પેલો શબ્દ વાપર્યો છે.
હા, એ જ. પુસ્તકમાં હોર્ટેન્સ સ્પિલર્સ જેવા અશ્વેત નારીવાદી વિદ્વાનોના કામનો ઉલ્લેખ છે. એમણે લખ્યું છે કે ગુલામ બનાવાયેલા લોકોને માણસ તરીકે જ નહોતા ગણતા, એમને તો ફક્ત શરીર, ફ્લેશ, કે સંપત્તિ, કે પશુ જેવા ગણવામાં આવતા હતા. એટલે એમને લિંગભેદનું જે સામાજિક માળખું હતું એની બહાર જ ફેંકી દેવાયા હતા.
આ તો બહુ હિંસક પ્રક્રિયા કહેવાય.
અત્યંત હિંસક. અને આ જે ઐતિહાસિક હિંસા છે ને, એની અસર આજે પણ જોવા મળે છે. જાતિગત સમુદાયો જેન્ડરનો અનુભવ કેવી રીતે કરે છે એને એ પ્રભાવિત કરે છે. અને તમે જુઓ, જે જાતિગત સ્ટીરિયોટાઇપ્સ છે, જેમ કે પેલી મજબૂત અશ્વેત સ્ત્રીની છબી, એ હંમેશા જેન્ડર આધારિત જ હોય છે.
વાત તો સાચી છે. તો ત્રીજો મુખ્ય વિચાર અહીં મળ્યો. આધુનિક પુરુષ અને સ્ત્રીની વિભાવનાઓ ગુલામીના પાયા પર રચાઈ હતી, અને એ શ્વેત ઓળખ કેવી રીતે બની? તો કે અશ્વેત લોકોના હિંસક અજેન્ડરિંગ દ્વારા. એટલે જાતિ રેસની વાત કર્યા વગર જેન્ડરની વાત કરવી એ અધૂરી જ રહે.
બરાબર. તો હવે આપણે પૈસા અને જાતિના સંદર્ભમાં જેન્ડરને જોયું. હવે પેલી મૂળભૂત કડી પર પાછા આવીએ, સેક્સ અને જેન્ડર. પુસ્તક પેલું જે બહુ પ્રચલિત દ્વિભાજન છે ને, સેક્સ જૈવિક છે, જેન્ડર સામાજિક, એને પણ પડકારે છે.
ઓહ, એટલે પુસ્તક એમ કહે છે કે સેક્સ પણ એટલું ચોક્કસ, એટલું ફક્ત જૈવિક નથી જેટલું આપણે માનીએ છીએ.
બરાબર. પુસ્તકની દલીલ છે કે જેને આપણે સેક્સ કહીએ છીએ એ પોતે પણ સામાજિક અને સાંસ્કૃતિક વિચારોથી પ્રભાવિત થાય છે, એનાથી ઘડાય છે.
આનું કોઈ ઉદાહરણ?
સૌથી ઉત્તમ ઉદાહરણ છે ઇન્ટરસેક્સ વ્યક્તિઓ, જેમના શારીરિક લક્ષણો, ક્રોમોઝોમ્સ હોય, હોર્મોન્સ હોય, જનનાંગો હોય, એ સ્ત્રી કે પુરુષના જે ચોક્કસ જૈવિક માપદંડો બનાવાયા છે એમાં બંધ નથી બેસતા. એમનું અસ્તિત્વ જ સાબિત કરે છે કે જૈવિક સેક્સ પણ કોઈ બે ખાના નથી, એ એક સ્પેક્ટ્રમ છે.
હા, અને પુસ્તક એ પણ ચર્ચે છે ને કે ઇતિહાસમાં તબીબી વિજ્ઞાને શું કર્યું. ઇન્ટરસેક્સ બાળકો જન્મે તો એમના પર સુધારાત્મક સર્જરીઓ કરી દેવાની, જેથી એ સમાજના પેલા બે ખાનામાં ફિટ થઈ જાય.
બરાબર. આને કહેવાય શરીરનું તબીબીકરણ, મેડિકલાઇઝેશન ઓફ ધ બોડી. આ બતાવે છે કે સમાજના જેન્ડરના નિયમો કેવી રીતે જૈવિક સેક્સ પર પણ હસ્તક્ષેપ કરે છે. ડેવિડ રેમરનો પેલો દુઃખદ કિસ્સો છે, જ્હોન જોન કેસ.
હા.
અને ક્રિસ્ટીન જોર્ગેન્સન જેવા ટ્રાન્સજેન્ડર અગ્રણીઓની વાર્તાઓ, આ બધું જ સેક્સ, જેન્ડર, ટેકનોલોજી અને સમાજ વચ્ચેના જટિલ સંબંધોને ઉજાગર કરે છે અને પેલા સરળ દ્વિભાજનને તોડી પાડે છે.
તો પૈસા, જાતિ અને સેક્સ જેન્ડરનું દ્વિભાજન આ બધાને પડકાર્યા પછી પુસ્તક આપણને ક્યાં લઈ જાય છે?
પેલો આળ વિકાસ અને ડાર્ક શિમરનો જે ખ્યાલ છે એ શું છે?
આળ વિકાસ એટલે કે ગ્રોઈંગ સાઇડવેઝ, એની વાત આપણે શરૂઆતમાં કરી હતી. સ્ટોકટન કહે છે કે જેન્ડરનો વિકાસ કે ઓળખનો વિકાસ એ હંમેશા સીધી લીટીમાં નથી જતો, લિનિયર નથી હોતો. લોકો ફક્ત એક જેન્ડર ઓળખથી બીજી તરફ આગળ નથી વધતા, પણ ઘણીવાર શું થાય છે, એ બહુવિધ શક્યતાઓને એક સાથે સમાવી લે છે, જાણે આડાઅવળા ફેલાઈ રહ્યા હોય, વિસ્તરી રહ્યા હોય. અને બાળકોમાં તો આ જેન્ડરની સર્જનાત્મકતા એકદમ સહજ હોય છે ખબર, પણ સમાજ શું કરે છે, એને દબાવી દે છે.
આ તો પરંપરાગત વિકાસના જે માર્ગો છે એને સીધો પડકાર છે.
ચોક્કસ. અને અહીં ચોથો મુખ્ય વિચાર આવે છે, આળ વિકાસ, ગ્રોઈંગ સાઇડવેઝ, એ એવા માર્ગે વધુ છે જે તમને ખબર ન હોવી જોઈએ કે તમે છો. આ પરંપરાગત રેખીય વિકાસના માર્ગોને પડકારે છે અને આવા જે બિનપરંપરાગત રસ્તા છે એને માન્યતા આપે છે, મૂલ્ય આપે છે.
અને આની સાથે પેલો ક્વિયર સમયનો ખ્યાલ પણ જોડાયેલો છે. હા, ક્વિયર ટેમ્પોરાલિટીઝ, એ પણ સમયનો જે રેખીય પ્રવાહ છે ને, ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય, એને પડકારે છે અને કહે છે કે ભૂતકાળના અનુભવોને ભૂંસી નાખવાને બદલે એને સાથે લઈને ચાલી શકાય છે.
અને અંતે આ ડાર્ક શિમર, આ શબ્દ સાંભળવામાં જ બહુ કાવ્યાત્મક લાગે છે.
હા, એ થોડો દાર્શનિક અને કાવ્યાત્મક વિચાર છે. સ્ટોકટન એવું સૂચવે છે કે જેન્ડર કંઈ ફક્ત માણસો પૂરતું સીમિત નથી, આપણે તો પ્રાણીઓ પર, વસ્તુઓ પર પણ જેન્ડરનું આરોપણ કરીએ છીએ ને, જેને એનિમલ ડ્રેગ કહે છે.
હા, બરાબર.
તો આ બધા જ લેબલ્સ છે જે વર્ગીકરણ આપણે કરીએ છીએ એની પાછળ અસ્તિત્વની એક એવી ગુણવત્તા છે જે જીવંત છે, ઉર્જાથી ભરપૂર છે, પણ એને તમે નામ નથી આપી શકતા. એ સતત ચળકતી રહે છે પણ પકડી નથી શકાતી. એ છે ડાર્ક શિમર.
એટલે કે જેન્ડર એ આ ડાર્ક શિમરને સમજવાનો આપણો પ્રયાસ છે, એને પકડવાની કોશિશ છે, પણ એ હંમેશા આપણા શબ્દો અને વ્યાખ્યાઓથી પર રહે છે.
બરાબર સમજ્યા. પાંચમો અને અંતિમ મુખ્ય વિચાર અહીં આવે છે. કદાચ જેને આપણે જેન્ડર કહીએ છીએ તે અસ્તિત્વના ડાર્ક શિમર સમાવી ન શકાય તેવી ઉર્જાસભર જીવંતતા માટે આપણું નામ છે. જેન્ડર એને આકાર આપવાનો પ્રયાસ કરે છે, પણ પેલી જીવંતતા હંમેશા આપણા વર્ગીકરણોથી આગળ નીકળી જાય છે. આ આપણને ઓળખની મર્યાદાઓ અને અસ્તિત્વના ગહન રહસ્ય તરફ લઈ જાય છે.
ખરેખર આ પુસ્તક તો આપણી જેન્ડર વિશેની આખી સમજને મૂળમાંથી હલાવી નાખે એવું છે. પણ આ બધા જટિલ વિચારો છે. હવે આનો વાસ્તવિક જીવનમાં શું અર્થ? આપણે આ બધી વાતોને રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પડી શકીએ?
ઘણી બધી રીતે. સૌથી પહેલાં તો વ્યક્તિગત સ્તરે, આપણા પોતાના માટે. પેલો કન્ફ્યુઝનનો ખ્યાલ છે ને,
હા,
એ આપણને આપણી પોતાની અંદર જે જેન્ડરની જટિલતા છે એને સ્વીકારવામાં મદદ કરી શકે છે. આપણા બધામાં કદાચ એવું હોય કે જેને સ્ત્રીના લક્ષણ કહેવાય અને જેને પુરુષના લક્ષણ કહેવાય એનું મિશ્રણ હોય અથવા કશુંક તદ્દન અલગ જ હોય. જો એ સ્વીકારી લઈએ તો પેલું જે દબાણ હોય છે ને કે કોઈ એક ચોક્કસ ખાનામાં ફિટ થવાનું જ છે એમાંથી મુક્તિ મળી શકે.
હા, એ બહુ મોટી રાહત કહેવાય. અને બીજાઓ સાથેના સંબંધોમાં આ સમજ કેવી રીતે કામ લાગે?
ત્યાં પણ બહુ ઉપયોગી છે. આપણે બીજા લોકો પ્રત્યે વધુ સહાનુભૂતિ રાખી શકીએ, વધુ આદર કેળવી શકીએ, કોઈના દેખાવ પરથી તરત જ એના જેન્ડર વિશે કોઈ ધારણા ન બાંધી લઈએ. લોકો પોતાના માટે જે સર્વનામ વાપરવાનું પસંદ કરે એનો આદર કરવો એ કેટલું મહત્વનું છે એ સમજાય.
અને વાલીપણા અને શિક્ષણમાં ત્યાં પણ આ વિચારોનો પ્રભાવ પડી શકે ખરો ને?
ચોક્કસપણે. બાળકોને પેલા જેન્ડરના કડક ચોકઠા હોય ને એમાં બાંધી ન દેવા, એમને પોતાની ઓળખ જાતે શોધવા માટે પ્રોત્સાહિત કરવા. પેલા સ્ટીરિયોટાઇપ્સ હોય ને કે છોકરાઓએ તો આમ જ કરવું જોઈએ અને છોકરીઓએ તેમ જ કરવું જોઈએ,
હા હા,
એને પડકારવા અને એમનો જે આડ વિકાસ થતો હોય એને ટેકો આપવો, સમર્થન આપવો.
અને જો આપણે વ્યાપક સામાજિક સ્તરે વિચારીએ તો દાખલા તરીકે ભારતના સંદર્ભમાં આ વિચારોનું શું મહત્વ?
સામાજિક અને રાજકીય વિશ્લેષણ માટે આ પુસ્તક એકદમ નવો દ્રષ્ટિકોણ આપે છે. આપણે જોઈ શકીએ કે મીડિયામાં, રાજકારણમાં, કાયદાઓમાં જેન્ડર અને જાતિગત, અહીં જાતિ એટલે રેસ અને કાસ્ટ બંને, સ્ટીરિયોટાઇપ્સ કેવી રીતે કામ કરે છે. આર્થિક નીતિઓ ઘડાય તો એની અસર જુદા જુદા જેન્ડર, જાતિ અને વર્ગના લોકો પર કેવી અલગ અલગ પડે છે એ સમજી શકાય. ટ્રાન્સફોબિયા હોય, સ્ત્રીઓ પ્રત્યેનો દ્વેષ હોય, જાતિવાદ હોય, વર્ગભેદ હોય, આર્થિક અન્યાય હોય, આ બધા વચ્ચે કેવા ઊંડા જોડાણો છે એ દેખાવા માંડે. અને કાર્યસ્થળ પર પણ વધુ સમાવેશી વાતાવરણ બનાવવા માટે આ સમજ જરૂરી બને છે.
ખરેખર વિચારવા માટે ઘણું બધું મળે છે આ પુસ્તકમાંથી. આટલી બધી ચર્ચા કરી આપણે, તમારા માટે સૌથી મહત્વનો મુદ્દો કયો રહ્યો? કઈ વાત એવી હતી જે તમને સૌથી વધુ સ્પર્શી ગઈ?
મારા માટે પેલો કન્ફ્યુઝનનો વિચાર, એને એક ઉત્પાદક અને સહજ સ્થિતિ તરીકે જોવાની વાત એમણે બહુ મુક્તિદાયક લાગી. ઘણીવાર આપણે જેન્ડરની જે જટિલતા છે, જે અસ્પષ્ટતા છે, એને એક સમસ્યા તરીકે જોઈએ છીએ.
હા, બરાબર.
પણ આ પુસ્તક કહે છે કે એને માનવ અનુભવના એક સ્વાભાવિક અને સર્જનાત્મક પાસા તરીકે સ્વીકારો, એ વાત મને બહુ ગમી. અને એ પણ સમજાયું કે આપણે જે દ્વિભાજન બનાવી રાખ્યા છે એ કેટલા કૃત્રિમ છે.
મારા માટે જેન્ડર કેવી રીતે પૈસા, વર્ગ અને ખાસ કરીને જાતિ, રેસના ઇતિહાસ સાથે આટલું ગાઢ રીતે જોડાયેલું છે એ સમજવું ખરેખર આંખ ખોલી નાખનારું હતું. આપણે ઘણીવાર આ બધા મુદ્દાઓને અલગ અલગ ખાનામાં મૂટી દઈએ છીએ.
હા, એવું જ થાય છે.
પણ સ્ટોકટન બતાવે છે કે આ બધું કેવી રીતે સત્તા, અર્થતંત્ર અને ઐતિહાસિક અન્યાય સાથે ગૂંથાયેલું છે, એ જોડાણ સમજવું બહુ જરૂરી લાગ્યો. અને પેલો આડ વિકાસનો ખ્યાલ, એ પણ મને બહુ ગમ્યો. જીવનમાં હંમેશા સીધા રસ્તા જ સાચા નથી હોતા એ વાત યાદ અપાવી.
સાચી વાત છે. તો અંતે કદાચ સંદેશ એ જ છે કે જેન્ડર વિશે સહેલા તૈયાર જવાબો શોધવાને બદલે એની જટિલતાને, એની બહુવિધતાને, એના કન્ફ્યુઝનને અને પેલી ડાર્ક શિમરને સ્વીકારવામાં કદાચ વધુ પ્રામાણિકતા છે, બૌદ્ધિક રીતે પણ અને ભાવનાત્મક રીતે પણ. એમાં વધુ સ્વતંત્રતા છે.
બરાબર. જેન્ડર એ કોઈ ઉકેલવાની સમસ્યા નથી.
ના, બિલકુલ નહીં. એ તો માનવ જીવનનું એક સતત બદલાતું, ગતિશીલ અને સર્જનાત્મક પાસું છે, અને એને સમજવાનો પ્રયાસ આપણે ચાલુ રાખવો જોઈએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.